તારીખ 2/12/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 118.
મોક્ષ માર્ગ પ્રકાશક 8મો અધિકાર છે, ઉપદેશનું સ્વરૂપ. જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આત્મકલ્યાણકારી હિતોપદેશ આવ્યો. એના ચાર વિભાગ છે. એ ચારેય વિભાગમાં રાગદ્વેષ મટાડીને વિતરાગ થવાનું પ્રયોજન છે, અથવા સર્વ ઉપદેશનું કેન્દ્ર સ્થાન. એ ચારે નિયમોના શાસ્ત્રો રચાયા છે, એમાં કયા કેવા કથન આવે છે અને એમાં ભૂલ થાય તો કેવી થાય, ભૂલ ન થાય તે માટે શું સ્પષ્ટીકરણ છે, એનો ખુલાસો છે, એ અહીંયા ટોડરમલજી કહે છે. એમાં પ્રથમાનુયોગનું વ્યાખ્યાનનું વિધાન એટલે કથન સમજાયું, ચડતો ચડતો વિષય લીધો છે. પહેલામાં છેલ્લો વિષય પ્રથમાનુયોગનો છે, તો પણ જીવો એમાં ભૂલ કરે છે એ વાત વિસ્તારથી કરી એમણે. પછી એથી અગ્રો વિષય કરુણાનુયોગનો છે, એથી સૂક્ષ્મ વિષય ચરણાનુયોગનો છે, એથી સૂક્ષ્મ વિષય દ્રવ્યાનુયોગનો છે. એ રીતે ક્રમથી વાત કરી છે એમણે સમજાવવા માટે. 277 પાને કરુણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન એટલે કથનના પ્રકાર કેવા છે એ વિષય કરે છે, સ્પષ્ટ કરે છે. જેમ કેવળ જ્ઞાન વડે જાણ્યું તેમ કરુણાનુયોગમાં વ્યાખ્યાન છે. કરુણાનુયોગનું વ્યાખ્યાન સીધો જે વિષય છે એ સીધો બુદ્ધિગોચર નથી થતો, કેમ કે કર્મ પરમાણુની નો વિષય ચાલ્યો છે. કર્મણ વર્ગણામાં રહેલા કર્મ પરમાણુ અને જીવની સાથે સંબંધ પામેલા બંધાયેલા કર્મ પરમાણુ, ઉદયમાં આવતા કર્મ પરમાણુ, એની અવસ્થા એટલી બધી સૂક્ષ્મ છે એ પરમાણુઓની અવસ્થા, કે કોઈ પણ મનુષ્યને કે કોઈ પણ છદ્મસ્થ જીવને ઇન્દ્રિય જ્ઞાન ગોચરે થતા નથી. ફક્ત એ કેવળ જ્ઞાનમાં જ એ પરમાણુ ગણાય છે. એટલે કરુણાનુયોગનો જેટલો વિષય શાસ્ત્રમાં છે એ બધો કેવળ જ્ઞાન વડે જાણ્યું ગંધર્વદેવે સમજી લીધું અને તદ અનુસાર જે એમણે 12મી રચના કરી એમાં કરુણાનુયોગનું વ્યાખ્યાન કર્યું, કથન કર્યું, એ કેવળ જ્ઞાન વડે જાણ્યું તે કર્યું. ગંધર્વદેવે પણ એ કર્મના પ્રમાણને જાણ્યા નથી, એમના જ્ઞાનમાં પણ ના આવે, કેમ કે સદમસ્ત જીવનો વિષય નથી. તથા કેવળ જ્ઞાન વડે તો ઘણું જાણ્યું, પરંતુ આત્માને કાર્યકારી જીવ અને કર્માદિકનો અથવા ત્રિલોકાદિકનું આમાં નિરૂપણ હોય છે. કેવળ જ્ઞાનમાં એટલું બધું જાણ્યું કે બધું નિરૂપણ વાણીમાં ન આવે અથવા શાસ્ત્રમાં ન આવે, અનંતમાં ભાગે આવે. આમ તો કેવળ જ્ઞાનમાં જણાયું તેથી અનંતમાં ભાગે તો દિવ્ય ધ્વનિમાં આવ્યું, દિવ્ય ધ્વનિમાં જણાયું તેથી અનંતમાં ભાગે તો ગણધર જીલે છે, જે શાસ્ત્રમાં જીવ મૂકે છે અનંતમાં ભાગે છે. એટલે એમણે કેટલું લીધું કે જી આત્માને કાર્યકારી છે, પોતાના આત્માને હિત થવામાં પ્રયોજનભૂત એવી જેટલી વાતો છે એ વાતોને એમણે શાસ્ત્રમાં લખી છે. અને ત્રિલોકનું એટલે ત્રણ લોક, દેવલોક, મનુષ્યલોક અને નરકલોક, એ ત્રણ લોકનું વર્ણન એ કર્મના ફળ ભોગવાના સ્થાન છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ એ ત્રણ લોકનાની રચનામાં જે પ્રકારની પરિસ્થિતિ છે સ્વાભાવિકપણે, અનાદી અનંત છે એટલે સ્વાભાવિકપણે છે, એક જીવના કર્મને ફળ ભોગવવાના સ્થાનો છે. અને એ વાત કર્મની ઘણી ગહન છે. અહીં તો સંક્ષેપમાં વાત કરી, ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપે સાવ. તેનું પણ સર્વ નિરૂપણ થઈ શકતું નથી, પણ એનું પણ પૂરેપૂરું નિરૂપણ ન થઈ શકે એ પરિસ્થિતિ છે. માટે જેમ વચનગુતર થાય અને છદ્મસના જ્ઞાનમાં તેનો કાંઈક ભાવ ભાસે, જેટલું વચનગુતર થઈ શકે અને કાંઈક પણ ભાવ ભાષણ થાય એ સંબંધીનો વિષય સમજી શકાય, એ પ્રમાણે અહીં સંકોચપૂર્વક એટલે સંક્ષેપપૂર્વક ટૂંકાણમાં નિરૂપણ કરવામાં આવે છે. એનો દાખલો આપે છે અહીં ઉદાહરણ, કે જેમ જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કયા છે, પણ તે ભાવ અનંત સ્વરૂપ સહિત હોવાથી વચન ગોચર નથી. 14 ગુણસ્થાન કયા એ જીવના પરિણામ અનુસાર કયા, પણ એક એક ગુણસ્થાનમાં અનંત ભાવો છે, અનંત ગુણા. કે બધા તો કહી શકાય નહીં, અનંતતા તો કથનમાં ના આવે, કથનમાં તો અંતવાળી વાત, મર્યાદાવાળી વાત આવે, ભાવો તો અનંત છે. એ ભાવો અનંત સ્વરૂપ સહિત હોવાથી વચન ગોચર નથી, તેથી ત્યાં ઘણા ભાવોની એક જાતિ કરીને, કેટલાક ભાવોને જાતિ અપેક્ષાએ એકમાં ગણીને, અથવા સ્વભાવ અને વિભાવ એવા બે ભેદ પાડીને જાતિ અપેક્ષાએ 14 ગુણસ્થાનો કયા છે. જીવ જાણવાના અનેક પ્રકાર છે, જીવને જાણવાના પણ અનેક પ્રકાર છે. ત્યાં મુખ્ય 14 માર્ગનાઓનું નિરૂપણ કર્યું. 14 માર્ગે જીવનું અસ્તિત્વ જાણી શકાય, ક્યાં અહીંયા જીવ રહેલો છે. કર્મ પરમાણુ અનંત પ્રકારની શક્તિ સહિત છે, એ પરમાણુને પણ અનંત ગુણધર્મો છે. એમાં ઘણાની એક જાતિ કરી, 8 અથવા 148 પ્રકૃતિ કહી, પછી એના પેટાભેદમાં બાકીના સમાવી દીધા. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું 8. સંક્ષેપમાં ઘણું સમાયું છે. અનંત પ્રકારના કર્મ છે, શાસ્ત્રમાં એની 148 પ્રકૃતિ પ્રસિદ્ધ છે, પણ એમાં એ 8 પ્રકૃતિના જ બધા ભેદ છે. નામકર્મની 93 પ્રકૃતિ, એવી રીતે વેદનીની 2 પ્રકૃતિ, શું આયુષની 4 પ્રકૃતિ, એવી રીતે 148 પ્રકૃતિ છે, પણ એ 8-8 એમાં બધા ભેદ છે, 8ના જ ભેદ છે. 3 લોકમાં અનેક રચના છે, છતાં મુખ્ય રચનાઓનું નિરૂપણ કરે છે. 3 લોકનો વિસ્તાર કરવા જાય તો રચનાઓનો પાર નથી. મનુષ્ય લોકમાં એટલી વિવિધતા છે, દેવલોકમાં તો પાર વગરની વિવિધતા છે, છતાં પણ મુખ્ય રચનાઓનું નિરૂપણ કરે છે. તથા પ્રમાણના અનંત ભેદ છે, છતાં ત્યાં સંખ્યાત આદિ 3 ભેદ અથવા તેના 21 ભેદ નિરૂપણ કર્યા, એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું. પ્રમાણ એટલે પદાર્થને માપવાનો એક યુનિટ, એને પ્રમાણ કહેવામાં આવે છે. તો એના પણ અનેક ભેદ છે, શું છતાં સંખ્યાતમાંથી 3 અથવા 1 અથવા 21 એવા ભેદ કરવામાં આવે છે. એ પોતે ઘણું વાંચ્યું છે અને ઘણો ખ્યાલ છે એટલે નિરૂપણ કરે છે. બધાને એટલી ખબર નહોતી કે 21 પ્રકારના પ્રમાણ કયા. આમ તો અષ્ટસહસ્ત્રીનો પ્રમેય, કમલ, માર્તણ ને એવા બધા ઘણા ગ્રંથો છે, નયચક્ર ને બધા. વળી કર્ણાનુયોગમાં જો કે વસ્તુના દ્રવ્યો, ક્ષેત્ર, કાળ અને ભાવાદિક અખંડિત છે, તો પણ છદ્મસ્તને તેનું હીન અધિજ્ઞાન થવા અર્થે પ્રદેશ, સમય અને અવિભાગ પ્રતિચ્છેદાદિકની કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. કરણાનુયોગમાં જો કે વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવાદિક અખંડિત છે, એટલે શું કે એક પદાર્થ છે એમાં અભેદપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવી જાય છે. એક વસ્તુ કયો તો એનું ક્ષેત્ર પણ એમાં અભેદ છે, એનો સ્વભાવ પણ અભેદ છે, વસ્તુ પણ વસ્તુથી અભેદ છે, એની પર્યાય પણ વસ્તુથી અભેદ છે, છતાં એના ભેદ પાડીને સમજાવવામાં આવે છે. અખંડિત પદાર્થને ખંડ ખંડ ભેદ, અભેદ પદાર્થને ખંડ અને ભેદથી સમજાવવામાં આવે છે. શા માટે એમ કરવામાં આવે છે કે એનું ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞાન થાય, એનાથી એટલે કોઈને ઓછું કોઈને વધારે, ઓછા વત્તા પ્રમાણમાં એનું જ્ઞાન કરાવવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદથી વસ્તુને સમજાવવામાં આવે છે. એ વગર ન સમજાય વસ્તુ. અને એમાં પ્રદેશ એટલે એક પ્રદેશ કેવડો હોય એની એનું માપ આપવામાં આવે છે, એક સમયકાળમાં કેટલો હોય એનું પણ માપવામાં આવે છે, અને એક અવસ્થાની તારતમ્ય અપેક્ષાએ જેનો વિભાગ ન થઈ શકે, અવિભાગ એટલે જેનો વિભાગ ન થઈ શકે, પ્રતિછેદ એટલે છેલ્લો છેલ્લો અંશ, તારતમ્યતાનો પણ છેલ્લો અંશ, એ બધી કલ્પના કરવામાં, કલ્પના કરીને, કલ્પના કરીને એટલે ભેદ કલ્પના કરીને, કલ્પના એટલે ખોટું એમ નહીં, અહીંયા અહીંયા કલ્પનાનો અર્થ જૂઠ એમ નહીં, એવી ભેદ પાડીને, ભેદની અભેદમાં ભેદ પાડવો તે કલ્પના, ભેદ કલ્પના છે. કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. એક વસ્તુમાં જુદા જુદા ગુણો અથવા પર્યાયોના ભેદ કરીને નિરૂપણ કરીએ છીએ, અને એક વસ્તુમાં ગુણ પર્યાયના પણ ભેદ કરવામાં આવે છે, તથા એ બધું જાય છે દ્રવ્યાન યોગમાં. આમ તથા જીવ પૂદગળાદિક જો કે ભિન્ન ભિન્ન છે, જીવ અને પૂદગળ બંને તદ્દન ભિન્ન પદાર્થો છે, તો પણ સંબંધાદિક વડે અથવા અનેક દ્રવ્યથી નિર્જેલા ગતિ જાતિ આદિ ભેદોને એક જીવના નિરૂપણ કરે છે. કરણાનું યોગ શું કરે છે કે જીવ પૂદગળ ભિન્ન હોવા છતાં પણ નિમિત્ત નૈમિતિક સંબંધથી બંનેની જાણે એક પર્યાય થતી હોય એમ પણ ગણવામાં આવે છે, અથવા અનેક દ્રવ્યથી નિપજેલા ગતિ જાતિ આદિ ભેદોને એક જીવના નિરૂપણ કરે છે. આ માણસ છે, તો માણસની અંદર જીવદ્રવ્ય પણ છે અને માણસના શરીરના પૂદગળ દ્રવ્યો પણ છે, છતાં એક દ્રવ્ય તરીકે એનું નિરૂપણ, એક જીવ તરીકે એનું નિરૂપણ કરવામાં આવે છે. આ માણસનો જીવ, આ પશુનો જીવ, આ દેવનો જીવ, તો ત્યાં ખરેખર તો શરીર સહિત એ જીવને જીવ કહેવામાં આવે છે. તો શરીર કાંઈ જીવ નથી, શરીર તો પૂદગળ પરમાણુની રચના છે, પણ કરણાનું યોગમાં એવું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે, એ કથન પદ્ધતિ સમજવી. ઇત્યાદિ વ્યાખ્યાન વ્યવહારની પ્રધાનતા સહિત સમજવું, કેમકે બેને એક ગણે વ્યવહાર છે, ઉપચાર છે, ખરેખર બે એક થતા નથી. દૂધમાં પાણી નાખ્યા પછી પણ એને દૂધ કહેવું, હા, ખરેખર ત્યાં એટલું દૂધ નથી, પાણી નાખેલું દૂધ છે, દૂધને પાણી બે છે, પણ વ્યવહારથી એમ બોલવામાં આવે કે આટલું દૂધ છે. વ્યવહારની પ્રધાનતા સહિત વ્યાખ્યાન સમજવું, કારણ કે વ્યવહાર વિના વિશેષ જાણી શકાય નહીં, નિશ્ચયથી વિશેષ ન જાણી શકાય, વ્યવહારથી વિશેષ જાણી શકાય. જો આ વ્યવહારનો ઉપયોગ શું છે, જેમ કે આત્મા છે, તો જેટલા આસ્તિક દર્શનો છે એ બધા આત્માના અસ્તિત્વને સ્વીકારે છે કે આત્મા નામનો કોઈ જીવ પદાર્થ હૈયાતી ધરાવે છે, પણ એને ઓળખવો હોય તો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ પાડ્યા વિના ઓળખી શકાય નહીં. એ મનસુખરામ સૂર્યરામને પત્ર લખ્યો છે ને, તો એ તો એ લોકો તો શું માને છે કે આત્મા એટલે એક જ પદાર્થ છે, આખા વિશ્વમાં બે આત્મા નથી, બે આત્માય નથી ને બીજો કોઈ પદાર્થ નથી, એક પરમ બ્રહ્મ વિધવિધ રૂપો ધારણ કરીને આ વિશ્વમાં દેખાઈ રહ્યું છે. શું એવી એક માન્ય વેદાંતમાં એવી એક માન્યતા છે. અને આ વેદાંતના મોટા વિદ્વાન હતા એટલે એમણે કહ્યું કે આત્માને જાણવા માટે આત્માની પ્રજ્ઞાપનીયતા, શબ્દ વિદવત્તા ભર્યો વાપર્યો છે, આત્માની પ્રજ્ઞાપનીયતા તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જાણી શકાય. કોઈ પણ પદાર્થની પ્રજ્ઞાપનીયતા એટલે એનું એ વિષયનું જાણવું એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જાણી શકાય. તો આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના વિષયમાં આપ જે કાંઈ જાણતા હોય તે લખશો. ઠીક, તો ત્યાં વિજ્ઞાન તો છે ને, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનું વિજ્ઞાન નથી, ઉત્પાદવી ધ્રુવનું વિજ્ઞાન નથી. પ્રશ્ન એવી રીતે મૂક્યો છે એમની સામે. એટલે એવા વિશેષ ભેદના વ્યવહાર વિના વસ્તુનું વિશેષ સ્વરૂપ ન જાણી શકાય. નિશ્ચયથી એનું સામાન્ય સ્વરૂપ જાણી શકાય, પણ વ્યવહારથી એનું વિશેષ સ્વરૂપ જાણી શકાય. તો વિશેષ સ્વરૂપ જાણવા માટે વ્યવહાર ઉપયોગી છે. વ્યવહાર સર્વથા નિરર્થક છે એમ નથી, પણ વ્યવહારનો વિષય જે છે ભેદો વગેરે તે આશ્રય કરવા યોગ્ય નથી. એનો આશ્રય કરવાથી જીવને રાગની ઉત્પત્તિ થાય છે, વિકલ્પની ઉત્પત્તિ થાય છે માટે. પણ ઓળખવા માટે તો બીજો કોઈ ઉપાય નથી. ઓળખવા માટે તો એક જ ઉપાય છે કે એને ભેદથી સમજવો પડે. કોઈ ગમે એટલો ચતુર હોય, બુદ્ધિશાળી હોય, તો પણ ઓળખવા માટે તો એનો ભેદ પાડ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. ત્યાં વ્યવહારનું પ્રયોજન છે. કારણ કે વ્યવહાર વિના વિશેષ જાણી શકાય નહીં. વળી કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન પણ હોય છે, જેમ કે જીવાદિક દ્રવ્યનું પ્રમાણ નિરૂપણ કર્યું ત્યાં જુદા જુદા એટલા જ દ્રવ્ય છે તે યથાસંભવ જાણી લેવા. એટલે કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન હોય છે જીવનું, ત્યાં પણ એના જીવાદિક દ્રવ્યનું પ્રમાણ નિરૂપણ કર્યું છે કે ભાઈ જીવના અસંખ્ય પ્રદેશો હોય છે, આકાશના અનંત પ્રદેશો હોય છે, ધર્માસ્તિકાયના અધર્માસ્તિકાયના આટલા પ્રદેશો હોય છે, ત્યાં જુદા જુદા એટલા જ દ્રવ્ય છે તે યથાસંભવ જાણી એવા ઈચ્છા દ્રવ્યનું નિરૂપણ આવે છે. એ જેમ છે એમ જાણવું એ બધો વિષય કરણાનું યોગમાં જાય છે, પણ દ્રવ્યાનું યોગમાં જાય છે, પણ કરણાનું યોગમાં પણ એનું પ્રયોજનભૂત કથન આવે. વળી કરણાનું યોગમાં જે કથન છે તેમાં કોઈ તો છદ્મસ્થને પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર થાય છે, પણ જે ન થાય તેને આજ્ઞા પ્રમાણ વડે જ માનવા. આજ્ઞા પણ એક પ્રમાણ છે, આગમ પણ એક પ્રમાણ છે. શું આગમ પ્રમાણમાં આજ્ઞા પ્રમાણ છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે માની લેવું. કેટલીક વાત તો એવી છે કે પ્રત્યક્ષ પણ સમજાય અને અનુમાનથી પણ સમજાય, કેટલીક વાત ન સમજાય એવી હોય, પ્રત્યક્ષને અનુમાનથી બહાર નહીં હોય, તો પણ જે નિરૂપણ કર્યું છે અને જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા અનુસાર એને સ્વીકાર કરવા. જેમ કે એનો દ્રષ્ટાંત આપે છે, જીવ પૂતગળના સ્થૂળ ઘણા કાળ સ્થાયી મનુષ્યાદિ પર્યાય અથવા ઘટાદિ પર્યાય નિરૂપણ કર્યા, તેના તો પ્રત્યક્ષ અનુમાન આદિ થઈ શકે છે. હું જીવની પર્યાય મનુષ્યપણે છે, સ્થૂળ પર્યાય છે, પ્રત્યક્ષ જાણી શકાય છે. ઘડો, મકાન, ઝાડ એ પણ પરમાણુની સ્થૂળ પર્યાય છે, જાણી શકાય છે. કેટલીક સૂક્ષ્મ પર્યાયોનું અનુમાન કરી શકાય છે, તો તેને તો પ્રત્યક્ષ અને અનુમાન થવાથી જાણવા. પરંતુ સમયે સમયે થતા સૂક્ષ્મ પરિણામની અપેક્ષાએ જ્ઞાનાદિકના તથા સ્નિગ્ધ વૃક્ષાદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે તે તો આજ્ઞાથી પ્રમાણ થાય છે. એક એક સમયની પર્યાય જીવની કે પૂતગળની પકડી ન પકડી શકે કેવળ જ્ઞાન સિવાય. તો એવી જે સૂક્ષ્મ પર્યાયનું નિરૂપણ છે એ આજ્ઞા પ્રમાણે માનું. એક પરમાણુ, એક ગુણ સ્નિગ્ધ એટલે ચીકણો કે એક ગુણ લુખો એ કેવળ જ્ઞાન પકડી શકે. એક ગુણ એટલે શું કે એક અંશ એવો હોય કે અવિભાગ પ્રતિછેદ, જેનો બીજો વિભાગ ન થઈ શકાય એટલો સૂક્ષ્મ ચીકણો હોય કે સૂક્ષ્મ લુખો હોય તો એ કેવળ જ્ઞાન પકડી શકે, સદમસ્ત જીવ એને પકડી શકે એને, તો તે આજ્ઞાથી પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે એટલે અન્ય વિષયમાં પણ સમજવું. કર્ણાનુયોગમાં બહુ વાત કરશે, કેમકે પોતે કર્ણાનુયોગના બહુ જ અભ્યાસી હતા અને કર્ણાનુયોગનું અસાધારણ એમને જ્ઞાન પણ હતું. એ વિસ્તારથી વાત કરી છે. કર્ણાનુયોગમાં છદમોસ્તોની પ્રવૃત્તિ અનુસાર વર્ણન કર્યું નથી, પણ કેવળ જ્ઞાનગમ્ય પદાર્થોનું નિરૂપણ છે. ફરીને કહે છે, માત્ર છદમોસ્તોની પ્રવૃત્તિનું વર્ણન નથી, પણ આ જે જ્ઞાનાવરણી કર્મ બાંધે છે તો જ્ઞાનાવરણી કર્મ દર્શનાવરણીની બધી પ્રકૃતિને કે પરમાણુને કોણ જોઈ શકે, કે છદમસ્તો તો કોઈ જોઈ શકતા નથી. જેમ કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે તથા વ્રતાદિ પાળે છે, પરંતુ તેને અંતરંગ સમ્યત્વ ચારિત્ર શક્તિ નહીં હોવાથી તેને મિથ્યા દ્રષ્ટિને અવૃત્તિ કહીએ છીએ. ઠીક છે, ચોખ્ખું કર્યું દાખલો આપીને. હે, નહીતર વાત ચરણાનું યોગ, દ્રષ્ટાંત ચરણાનું યોગનો લીધો, સમજાવ્યો કર્ણાનું યોગમાં. શું કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે, એટલે છ દ્રવ્યનો નવ તત્વનો વિચાર કરે છે અને વ્રત પચખાણ આદિ સંયમ આદિ પાળે છે, પરંતુ તેને અંદરમાં, અંતરંગ એટલે અંદરમાં સમ્યક્ત્વ પણ નથી અને વિતરાગ ભાવરૂપ ચારિત્ર પણ નથી. સમ્યક્ત્વની શક્તિ પણ પ્રગટ નથી થઈ અને ચારિત્ર ગુણમાં વિતરાગતાની શક્તિ પણ પ્રગટ નથી થઈ હોવાથી તેને મિથ્યા દ્રષ્ટિ અને અવૃત્તિ કહીએ છીએ. વ્રત પાળવા છતાં અવૃત્તિ કહીએ છીએ. ઠીક, દીક્ષા લઈને પંચ મહાવ્રત નિરતિ ચાર પાળે, વૃત્તિ છે કે અવૃત્તિ? અવૃત્તિ છે. અત્યારે તો નિરતિચાર કોઈ પાળતું નથી. શું? પણ આ તો નિરતિચાર પાળતો હોય એવો દ્રવિલિંગી, જે નિરતિચાર ન પાળતા હોય એ તો દ્રવિલિંગી પણ નથી, લિંગાભાસી છે. શું? પણ દ્રવિલિંગી નિરતિચાર પાળે તો એને અવૃત્તિ કહે છે ભગવાન. શું? એ વૃત્તિ નથી પણ અવૃત્તિ છે. હા, નિશલ્ય વૃત્તિ. એ શું વૃત્તિ કેવો હોય? નિશલ્ય વૃત્તિ. મોક્ષશાસ્ત્રમાં સત્વાર સૂત્રનું સૂત્ર છે, જેને ત્રણ પ્રકારના શલ્ય ન હોય માયા મિથ્યાત્ને નિદાન, એ ત્રણ શલ્ય ન હોય એવો જ વૃત્તિ હોઈ શકે. એટલે એ ત્રણ શૈલી કોને ન હોય? સમ્યક દ્રષ્ટિને ન હોય. તો સમ્યક દ્રષ્ટિ જ વૃત્તિ થઈ શકે. સમ્યક તો પામે નહીં, એ પહેલાં વ્રત લઈએ તો એને વૃત્તિ કહેવામાં આવતા નથી. ચોખોટ કરી દીધી અહીંયા વચ્ચે. તો તેને મીઠા દ્રષ્ટિ અવૃત્તિ કહીએ છીએ અથવા અસંયમી કહીએ છીએ. અને એટલા માટે કુંદકુંદાચાર્યે એવા જીવને અનુલક્ષીને મૂળમાં અસંજણમ નમંદેહી કહ્યું, કે એવા અસંયમી ભલે વ્રતાદિને ધારણ કરીને બેઠા હોય, મુનિના વેશમાં હોય, તો પણ તેને વંદન કરવા નહીં. છતાં કોઈ વંદન કરે તો તે ગુરુ આજ્ઞા અને જિનેન્દ્ર આજ્ઞાથી વિરુદ્ધ છે, આજ્ઞા બહાર છે, આજ્ઞા વિરુદ્ધતા છે એમ થાય. ઠીક, અને ગ્રહિત મિથ્યાત્નો દોષ લાગે, આમ ગડબડ મોટી થાય. તેને મિથ્યા દ્રષ્ટિ અવૃત્તિ કહીએ છીએ. તથા કેટલાક જીવ દ્રવ્યાદિકના અથવા વ્રતાદિકના વિચાર સહિત છે. શું? ફરીને લીધા, કેટલાક જીવો દ્રવ્યાદિક એટલે છ દ્રવ્ય નવ તત્વ અને વ્રત વગેરે કરે છે, તો પણ તેને સમિતવાદી શક્તિનો સદભાવ હોવાથી વિચાર સહી છે, અન્ય કાર્યોમાં પ્રવર્તે છે, અન્ય કાર્યો માટે સંસારિક કાર્યોમાં પ્રવર્તે છે, અથવા નિંદ્રાથી વડે નિર્વિચાર થઈ રહ્યા છે, ઊંઘી ગયા હોય, નિંદ્રામાં ફક્ત સુતેલા હોય, તો પણ તેને સમ્યકવાદી શક્તિનો સદભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિ અથવા વૃત્તિ કહેવામાં આવે છે. ચોથા ગુણ સ્થાને હોય તો એને સમ્યક દ્રષ્ટિ કહેવાય, પાંચમા ગુણ સ્થાને હોય તો એને વૃત્તિ કહેવામાં, ભલે એક દર્શન પ્રતિમાં પણ પ્રગતિ હોય પાંચમા ગુણ સ્થાને, તો પણ એને વૃત્તિ કહેવામાં આવે છે. પાંચમા ગુણ સ્થાનથી દેશવ્રત શરૂ થઈ ગયા, એ વૃત્તિ થઈ ગયા શ્રાવક. પાંચમા ગુણ સ્થાનવાળા વૃત્તિ શ્રાવક છે. મળી કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ તો ઘણી છે, પણ જો તેને અંતરંગ કષાય શક્તિ થોડી છે તો તેને મંદ કષાય કહીએ છીએ. પરમાર્થે શું કષાયની પ્રવૃત્તિ ઘણી છે, વેપાર ધંધો કારખાના, હમ, પણ અંતરંગ કષાય શક્તિ એટલે કષાયનો રસ નથી. એના પરિણામમાં કષાય શક્તિ કોને કહેવાય? રસને. કોઈ પણ પરિણામની શક્તિ તે પરિણામના રસમાં રહેલી છે. શું એટલે અંતરંગમાં એને કષાય રસ નથી, તો એ ખરેખર એ મંદ કષાય જાણવો. હું નિવૃત્ત થઈને બેઠો હોય નિવૃત્તિ ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં, માટે મંદ કષાય જ ન કીધો અહીંયા. પરિણામમાં કષાયનો રસ ઘીટો છે તો એ સાચો મંદ કષાય છે, નહીતર ખરેખર મંદ કષાય નથી. તથા કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ તો થોડી છે, પણ જો તેને અંતરંગ કષાય શક્તિ ઘણી છે. હું બારમા નવરો હોય, નિવૃત્તિ લીધી હોય, ભાઈ અમારે કાંઈ ધર્મના સાધન સિવાય કાંઈ કરવું નથી, પણ અંદરમાં ચીકણા કષાયના પરિણામ હોય, હં, તો એ તો તેને તીવ્ર કષાય કહેવામાં આવે છે. એ તીવ્ર કષાય જીવ છે. બારમા ન દેખાય એનો કષાય, બારમા પૂજા ભક્તિ કરતો હોય, અંદરમાં કષાય રસ ઘણો છે, વિભાવ રસ ઘણો છે, એ તીવ્ર કષાય છે. રસથી પકડવું એમ કે છે. શું ઉપર ઉપરથી ન જોઈએ, રસથી જોવું જોઈએ. જીવનો સ્વભાવ ક્રોધિ નથી, જીવનો સ્વભાવ તો નિષ્ક્રોધિ છે. નિયમસારમાં આવે છે કે નહીં, નિષ્ક્રોધ છે, નિર્માન છે, યથાઓ આવે છે કે નહીં? 43, 44, 45. માની રાખ્યું છે અમારો સ્વભાવ ક્રોધિ છે, છે ખરેખર મૂળ સ્વભાવ ક્રોધિ નથી. એ તો જીવનો વિભાવ છે, સ્વભાવ નથી, પણ વિભાવ છે, ક્ષણિક છે, નાશ પામવા યોગ્ય છે, રોગ છે, મટાડવા યોગ્ય છે. જેમ વ્યંતરાદિ દેવો એનો દાખલો આપે છે, રસનો દાખલો આપે છે. જો જેમ વ્યંતરાદિ દેવો, એ રસ શબ્દ નથી વાપર્યો, પણ શક્તિ શબ્દ વાપર્યો છે. કષાયોથી નગર નાશાદી કાર્ય કરે છે તો પણ તેને થોડી કષાય શક્તિ હોવાથી પિત્તલેશિયા કહી છે. એવા મિંતદેહો છે કે આખા ગામનો નાશ કરી નાખે, હં, છતાં એને પિત્તલેશિયા કહી છે. કેમ કે એને કષાય રસ એટલો નથી હોતો. એ વખતે કેટલું એમને વાંચ્યું છે ને કેટલું વિચાર્યું છે, દાખલો અજાણ્યો આપ્યો છે. તથા એકેન્દ્રિયાદિ જીવો, ઉજળ કરી નાખે, હા, છતાં ફિર, હા, છતાં એને કાળી લેશિયા નથી, હું, હા, પીત લેશિયા છે, પીળી પીળી લેશિયા છે, પીતે તે પીળી કાળી નથી, હા, એટલે પરિણામ એટલા બહુ કષાય રસવાળા નથી. આજે લેશિયાના છ ભેદ છે ને, એ રસને બતાવનારા છે. ત્રીજો પદમ ને શુકલ, એ મંદ રસવાળા પરિણામો છે. શુક્લ લેશિયાને, શુક્લ લેશિયા અત્યંત મંદ રસવાળા પરિણામ છે. શું હા, નીલકપોત ને કૃષ્ણ, કૃષ્ણ એટલે કાળી. તથા એકેન્દ્રિયાદિ જીવો કષાય કાર્ય કરતા જણાતા નથી. એકેન્દ્રિયને શું કષાય હોય? તારી કાર્યમાં શું દેખાય એનો? ઝાડનો જીવ છે, પથ્થરનો જીવ છે, પાણીનો જીવ છે, હું એને કોઈ કશાયની પ્રવૃત્તિ દેખાય છે? કોઈ મારામારી કરે છે, ક્રોધ કરે છે, શું કરે છે? તો પણ તેમને ઘણી કશાય શક્તિ હોવાથી કૃષ્ણ આદિ લેશિયાઓ કઈ છે? કૃષ્ણ લેશિયાઓ નિગોદનો જીવ મરીને નિગોદમાં જન્મે, અનંતવાર નિગોદમાં મરે ને અનંતવાર નિગોદમાં જન્મે, અનંતકાળ સુધી શું કરવા? કૃષ્ણ લેશિયા છે. એને વળી એક સમય એક દ્રષ્ટિ જાય, બીજા જાય નહીં ત્યાં, અને મુનિ દશામાંથી ત્યાં જાય, નીચેવાળાનું પણ એમાં કામ નથી. ભાવલિંગે મુનિ હોય ત્યાં જાય સર્વાર સિદ્ધિના દેવમાં. વળી સર્વાર સિદ્ધિના દેવો કષાયરૂપ થોડા પ્રવર્તે છે, એટલે ત્યાં એને અપસરાઓ નથી, ત્યાં એને આર વિહારની આર નથી, ત્યાં કોઈ વ્યવસાય પ્રવૃત્તિ નથી. હું પછી બીજા ચડિયાતા દેવોની એને ઓલી ઈર્ષા નથી, કેમકે બધાની એક સરખી સંપત્તિ, બધા અહમ ઇન્દ્ર, કોઈ કોઈ માથે કોઈ નથી, કોઈની આજ્ઞા કોઈને પાળવા નથી, કોઈને અનુચર તરીકે કોઈને રહેવાનું નથી, બધા અહમ ઇન્દ્ર જ છે. ત્યાં કસાયની પ્રવૃત્તિ નથી દેખાતી, આર તો હોય નહીં એમને. ત્યાં તો એમને નીચેના દેવલોકમાં દેવીઓ છે, અહીંયા તો દેવીઓ પણ નથી, એટલે કસાયની પ્રવૃત્તિ કોઈ દેખાતી નથી. છતાંય કસાય રસ ઘણો લીધો છે. ઠીક, કેમ કે 33 સાગર સુધી વિકલ્પ છૂટતો નથી. 33 સાગર સુધી પાંચમા ગુણસ્થાનમાં ના આવે, ચોથું છોડી દે છે. એક અવતાર ક્ષાયિક સમય દ્રષ્ટિ કસાય રસ ઘણો છે, કે મોક્ષ માર્ગને અનુસરીનો જે કસાય મોક્ષ માર્ગમાં બાકી રહ્યો એમાં રસ ઘણો છે, એટલે વિકલ્પ ચાલે. ધર્મચર્ચા સિવાય બીજો એમનો વિષય નથી, હું દુનિયાની ચર્ચા કરતા નથી. અર્ધ જ્ઞાન હોય તો તીવ્ર કસાઈ કીધા. હા, એટલે આ બધા જુદી જુદી કર્ણનો યુગની અપેક્ષાઓ સમજવા જેવી છે એમ કહે છે, એટલે ભૂલ ખાઈ જાય. કોના અપેક્ષાએ લીધું? બીજા જીવોની અપેક્ષાએ જુઓ. હા, તથા પંચમ ગુણસ્થાનવર્તી જીવ વ્યાપાર અને અભ્રમચર્ય આદિ કસાય કાર્યરૂપ ઘણો પ્રવર્તે છે. મનુષ્ય હોય, પંચમ ગુણસ્થાન હોય, સાતમી પડીમાં ન આવે, સાતમી બ્રહ્મચર્યની પ્રતિમા પડીમાં છે, તો છઠ્ઠી પ્રતિમા સુધી એને વ્યાપારે હોય, અભ્રમચર્ય પણ હોય, ગ્રસ્તી હોય, છતાં ઈમંદ કસાય છે. કોના કરતા? સર્વ સિદ્ધિના દેવ કરતા. પંચમ ગુણસ્થાનવર્તી બળદિયો હોય, પશુ હવે લઈએ, અને ઉભો લીલો ચારો કરે, કેવો? વાઢેલો નહીં, સુકાઈ ગયેલું ઘાસ નહીં, કૂણું જે ઘાસ હોય ને એમાં જીવો ઘણા હોય, એ ખાય. ઉભો પંચમ ગુણસ્થાનમાં હોય, સર્વાર સિદ્ધના દેવ કરતા ઊંચી પરિણામની સ્થિતિ છે. હા, બે કસાઈને ચોકડી ગઈ છે અને એ વ્રતિસ્રાવક છે. લ્યો, ઠીક, કેવો છે? વ્રતિસ્રાવક છે. ઠીક, આવી બધી વાતો છે, સમજવી જરા કસણ પડે એવી. લેશિયાથી કરીને મીઠા દ્રષ્ટિને આમાં લેશિયા નથી લીધી, આમાં લેશિયાની ગણતરી જ નથી, કેમ કે દ્રવલિંગી મીઠા દ્રષ્ટિને શુક્લ લેશિયા આવે અને 31 સાગરની સ્થિતિ આ નવમી ગ્રહ વધ જાય, એ શુક્લ લેશિયાથી જાય. અહીંયા એ વાત નથી, અહીંયા હવે સમય દ્રષ્ટિ, સમય દ્રષ્ટિ મોક્ષ માર્ગીની વાત ચાલે છે, ઓલી વાત ન લેવી, ઓલી અપેક્ષા ક્યાંય ન લેવી. શુભનો રસ હોય, અશુભમાં પણ રસ તો છે ને, અભ્રમચર્ય આદિ તો અશુભ છે ને, આ શુભનો ત્યાં એકલો શુભનો જ રસ તીવ્ર છે. તો જેટલો અશુભનો રસ નડે એટલો શુભનો રસ નડે. હા, જેટલો મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે શુભ કસાય અશુભ કસાયનો રસ નડે, પાપ પરિણામ નડે, એટલા જ પુણ્ય પરિણામ નડે રસવાળા હોય તો, અને બાધક થાય આગળ ન વધવા દે. એને સર્વસિદ્ધિના દેવને 33 સાગર સુધી પાંચમો ગુણસ્થાન ન આવે, ત્યાંથી છૂટીને પછી ભલે અલ્પકાળમાં મોક્ષમાં ગયો જાય, 33 ગુણસ્થાનની જેલ સજા, આગળ ન વધી શકે. સરસ્વતી વાળા ના જાય, નીચેના દેવ લોકો વાળા જાય છે બધા. શું કહે છે કે પંચમ ગુણ સ્થાન વર્તીથી વ્યાપાર અને અબ્રહ્મચર્યાદિ કષાય કાર્યરૂપ ઘણો પ્રવર્તે છે, તો પણ તેને મંદ કષાય શક્તિ હોવાથી દેશ સંયમી, થોડો સંયમી એને કહ્યો છે. સર્વાર સિદ્ધિને અસંયમી કીધા અને આને સંયમી કીધા. પૌલા સંયમી નહીં લીધા, દ્રવ્યલિંગીની વાત કરી છે એવા સંયમી ન લેવા પાછા. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું, એમ જુદી જુદી જ્યાં વિવિધતાઓ ચાલતી હોય, અપેક્ષાઓ ચાલતી હોય, ત્યાં જરા સંભાળીને સમજવું. એકની વાત બીજે લગાડી દેવી નહીં, નેત્ર વિપરીતતા આવે. કર્મનું યોગ વાંચવું એ કઠણ છે, એમ કે પ્રથમાનું યોગ વાંચવામાં કેટલી કઠણ છે, તો આ તો એથી જરા અઘરો વિષય છે, વધારે કઠણ છે. શાસ્ત્ર વાંચવા પોતાની ઉંમરે એ સહેલી વાત નથી, એમ કેવું છે. વળી કોઈ જીવને મન વચન કાયાની ચેષ્ટા થોડી ઘણી થતી દેખાય છે, તો પણ કર્મ આકર્ષણ શક્તિની અધિકતાની અપેક્ષાએ તેને ઘણો યોગ કહ્યો તથા કોઈને ઘણી ચેષ્ટા દેખાય છે તો પણ એ કર્મ આકર્ષણ શક્તિની હીનતાથી અલ્પ યોગ કહ્યો. હું આવડી હાલ નવી જ વાત છે, પાછી જુદી ત્યાં ટાઈપની વાત છે, ગળે ન ઉતરે એવી. શું કે કોઈ જીવને મન વચન કાયની ચેષ્ટા થોડી છે, ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે, એટલે કેવળ કેવળી ભગવાન, કેવળી ભગવાન છે, એમને મન વચન કાયની પ્રવૃત્તિ નથી. હું પણ યોગાશ્રવ ઘણો છે એમનો, એ વાત લે છે. હવે કર્મને આકર્ષણ કરવાની શક્તિ ઘણી છે એમના, પરિસ્પંદન એવું છે કે ઘણા કર્મોને આકર્ષણ કરે છે, પરમાણુને, કર્મના પરમાણુને. હું તો તેમને ઘણો યોગ કયો અને કોઈને ઘણી ચેષ્ટા દેખાય છે તો પણ કર્મ આકર્ષણ શક્તિની હીનતાથી અલ્પ યોગ કયો છે, યોગની અપેક્ષાએ. હં, ચાર પ્રકાર લીધા છે ને, પ્રદેશ પ્રકાર, યોગ, યોગ અનુભાગ, હં, કષાય, ચાર લીધા છે ને, એની અંદર યોગ છે એ કર્મને ખેંચે છે. જેમ કેવળ જ્ઞાની ગમનાદિ ક્રિયાથી રહિત હોય તો પણ તેમને ઘણો યોગ કયો, ત્યારે બે ઇન્દ્રિયાદિ જીવોને ગમનાદિ ક્રિયા કરે છે, પણ થોડું ચાલી શકે. ઈયળ કેટલું ચાલે, બે ઇન્દ્રિય ઈયળ હોય, અહીંથી અહીં વાર બે વાર એક મીટર બે મીટરનું માન ચાલી શકે. ભગવાન કેટલું ગમન કરે, ક્યાંય ને ક્યાંય, તીર્થ આ બાજુ, ક્યાં રાજગ્રહી, અને ક્યાં આ બાજુ સોનાગીરી, ને ક્યાં બધા જુદા જુદા ક્ષેત્રોમાં સમુષણ આવ્યા છે ને, સેંકડો માઇલ ગમન કરે. એ વાર બે વાર એક મીટર બે મીટરનું ગમન કરે. તો પણ તેમને કેવળ જ્ઞાનીને ઘણો યોગ કયો છે, ત્યારે બે ઇન્દ્રિય જીવો ગમનાદિ ક્રિયા કરે છે પણ તો પણ તેમને અલ્પ યોગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું, આમ છે જો, ક્યાં કેવળ જ્ઞાન, ક્યાં બે ઇન્દ્રિય જીવ, શું એને અલ્પ યોગ છે, આમને ઘણો યોગ છે. મળી કોઈ ઠેકાણે જેની વ્યક્તતા તો કાંઈ ભાસતી નથી, તો પણ સૂક્ષ્મ શક્તિના સદભાવથી તેમનું ત્યાં અસ્તિત્વ કહ્યું. શું જેમ કોઈ ઠેકાણે તો પરિણામ, વ્યક્ત પરિણામ દેખાતા નથી, પ્રવૃત્તિ ન હોય, પરિણામ ન હોય, તો પણ અંદરમાં યોગ્યતા, સૂક્ષ્મ શક્તિ એટલે સૂક્ષ્મ યોગ્યતા રહી ગઈ હોય, સદભાવ એટલે રહી ગઈ હોય, તો ત્યાં તેનું અસ્તિત્વ કહ્યું કે ત્યાં પણ હજી ત્યાં એ સંસ્કાર છે, હજી ત્યાં પણ એ સંસ્કાર છૂટ્યા નથી. જેમ મુનિને અબ્રહ્મચર્ય તો કાંઈ નથી, મુનિને તો દીક્ષા લીધી છે, નવ કોટી બ્રહ્મચર્યનું પાલન છે એમને, હં, તો પણ નવમા ગુણસ્થાન સુધી તેમને મૈથુન સંજ્ઞા થઈ છે, તો પણ અબ્રહ્મના સંસ્કાર રહી જાય છે, યોગ્યતા રહી જાય છે, અને એ વેદના પરમાણુ નવમા ગુણસ્થાને છૂટે, પુરુષ વેદના પરમાણુ એમને હોય છે, એ મુનિને નવમા ગુણસ્થાન છૂટે, એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં પણ એ નવ કોટીએ નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને પાળે, એ આજ્ઞા છે ભગવાનની, મુનિ હોય એ નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાડે. કેમ? એમને વેદની સંજ્ઞા છે હજી. નવમા ગુણ સ્થાને જશે શ્રેણી માનશે, અને નવમા ગુણ સ્થાને આવશે ત્યારે એ જશે. ત્યાં સુધી આઠમા ગુણ સ્થાન સુધી જોખમ છે એમનું. ત્યાં એમનો બાહ્ય પ્રવૃત્તિ તો નથી અબ્રહ્મચર્ય, છતાં પણ ત્યાં એમને અસ્તિત્વ કહ્યું છે. શું? અહમ ઇન્દ્રોને દુઃખનું કારણ વ્યક્ત નથી. અહમ ઇન્દ્રો છે, સુખી છે. સર્વાપ સિદ્ધિના અહમ ઇન્દ્રો છે, બધા સુખી છે. હા, બહુ પુણ્યની ગયા છે. તો પણ તેમને કદાચિત અસાતાનો ઉદય કયો છે, તો પણ એમને પૂરેપૂરી સાતા તો કોઈને હોઈ શકે નહીં, એટલે એમને તો ક્યારેક એને અસાતાનો ઉદય પણ કહેવામાં આવ્યો છે. માનસિક અસાતા હોય છે, શારીરિક અસાતા દેવલોકમાં નથી હોતી, માનસિક અસાતા હોય છે, પણ કદાચિત ક્યારેક કોઈને. નારકીઓને સુખનું કારણ વ્યક્ત નથી, તો પણ કદાચિત સાતાનો ઉદય પણ કયો છે. ત્યારે એ તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યાં નારકીને પણ ક્ષણભર સાતા ઉપજે, ત્યાં તો તીવ્ર સાતાનો ઉદય છે, પણ એને કદાચિત એને સાતાનો ઉદય પણ હોય છે એમ કહે છે. તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યાં નારકીના જીવને થોડીક સાતા થાય. શું? એવું નવા રાષ્ટ્રપતિ આપે ને, આવે ને, ત્યારે કેદીઓને થાય ભાઈ એક એક દિવસની સજા ઘટાડો એમની. જેટલા કેદી હોય અત્યારે જેલમાં, એ બધા એને એક દિવસની સજા માફ, જેટલી સજા પડી હોય એમાં એક દિવસ ઓછો ગણવા બધા ઓર્ડર કરે એવી રીતે. ના, એ હોય છે, પુણ્યશાળી જીવો હોય એ પુણ્યના પ્રભાવથી પાપીઓને પણ થોડું ઘણું રાહત થાય છે એમ કહેવું છે. શું કહેવું છે? વિશેષ પુણ્યશાળી હોય તો એના પ્રભાવથી પાપીઓને પણ થોડી રાહત થાય છે પાપના ઉદયમાં. હા, બધા નારકીઓને, તમામ નારકીઓને થોડીક શાંતિ સાતાના ઉદય આવી જાય તો ઠીક લાગે થોડુંક. હા, એકલો તાપમાં બળબળતા તાપમાં હલાયેલો જતો, એને ઠંડી પવનની લહેર આવે, હાશ આટલા બધું તપીને આમ તપી ગયો હતો, ચામડી ફાટે એવું હતો, ત્યાં ઠંડી હવા આવી એવું થોડું લાગે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું, આમ જુદા જુદા પ્રકારની અપેક્ષાઓ અને વિવિક્ષાઓથી કરુણાનું યોગમાં ઘણા કથન આવે છે. મળી કરુણાનું યોગમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાદિક ધર્મનું નિરૂપણ કર્મ પ્રકૃતિઓના ઉપસમાદિકની અપેક્ષા સહિત સૂક્ષ્મ શક્તિ જેવી હોય તેમ ગુણસ્થાનાદિકમાં નિરૂપણ કરે છે. આમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બધો દ્રવ્યાનુયોગનો વિષય છે, પણ કરુણાનુયોગમાં એ વિષય આવે તો ઉપસમ સમ્યક દર્શનમાં મુખ્યત્વે ઉપસમી ગયો, ક્ષોપસમમાં ક્ષોપસમ થયો, ક્ષયમાં ક્ષય થયો, એમ કર્મની અપેક્ષા લઈને પરિણામનું વર્ણન આવે છે. અને એ સૂક્ષ્મ નિરૂપણ આવે છે. એવું સૂક્ષ્મ નિરૂપણ દ્રવ્યાનુયોગમાં ન આવે, એક કરુણાનુયોગમાં સૂક્ષ્મ નિરૂપણ આવે છે. અથવા એટલે એવું ઘણા એ ભૂલ કરે છે. અમારા વિમળચંદજી કહેતા હતા, વિમળચંદ સમયસાર સ્થૂળ છે શું, અને ધવળના શાસ્ત્રો સૂક્ષ્મ છે. કેમ? કે દ્રવ્યાનો યોગ કરતા એમાં સૂક્ષ્મ નિરૂપણ આવે તો એમ કહેતા હતા. ભાઈ, એક કર્મ પરમાણુની અપેક્ષા એ વાત છે, અધ્યાત્મની અપેક્ષા એ સમયસાર સૂક્ષ્મ છે, અને ધવળના શાસ્ત્રો અપેક્ષા ન જાણતા હોય અને કરુણાનુયોગનો અભ્યાસ ઘણો હોય ને એનો પક્ષપાત થતો હોય તો આવી ભૂલ કરે છે. અથવા સમ્યક દર્શનાદિકના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મ ભેદો સહિત કરે છે. કોણ? કરુણાનુયોગના શાસ્ત્રો. અહીં કોઈ કરુણાનુયોગ અનુસાર સ્વયં ઉદ્યમ કરે તો તેમ થઈ શકે નહીં. શું? કરુણાનુયોગ પ્રમાણે જો પુરુષાર્થ કરવા જાય તો ન થાય એમ કે છે. કેમ કે તો સૂક્ષ્મ પર્યાયો કાંઈ એને જ્ઞાનમાં તો આવવાની નથી, બુદ્ધિગમ્ય તો છે જ નહીં. ઉદ્યમ એટલે પુરુષાર્થ. પુરુષાર્થ છે એ બુદ્ધિગમ્ય વિષય છે, બુદ્ધિમાં કોઈ પરિણામ પકડી શકાય, સમજી શકાય એવો પર્યાય છે. અને કર્ણાનિયોગમાં તો જીવના સૂક્ષ્મ પર્યાયો લીધા, હા, તો એ પર્યાયો અનુસાર કઈ પુરુષાર્થ ન થાય એમ કે છે. હા, જેમ કે કરણ લબ્ધિના પરિણામ છે એ કર્ણાનિયોગ અનુસાર એનું વર્ણન છે. કેવળ જ્ઞાનમાં આવ્યું એ પ્રમાણે પુરુષાર્થ ન થાય કઈ કરણ લબ્ધિનો કોઈ જીવને, પણ કરણ લબ્ધિના પરિણામ પછી સમય વ્યસન થાય એવી રીતે સમજવું. એટલે સમીક દર્શન આદિના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મ ભેદો સહિત કરે છે. અહીં કોઈ કર્ણાનુયોગ અનુસાર સ્વયં ઉદ્યમ એટલે પુરુષાર્થ કરે તો તેમ થઈ શકે નહીં. કર્ણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ જણાવવાનું પ્રયોજન મુખ્ય છે. યથાર્થપણે ત્યાં શું થાય છે સૂક્ષ્મપણે, એટલો જ પ્રયોજનથી મુખ્યતાથી વાત કરી છે. આચરણ કરાવવાની મુખ્યતા નથી, પદાર્થનું જ્ઞાન કરાવવું છે. આચરણ કરાવવાની અપેક્ષાથી ત્યાં કથન નથી ચાલતું. જો શું જુદું તાર્યું એમણે, આચરણ થઈ શકે ને એ પ્રમાણે, માટે ત્યાં એ વાત છે જ નહીં. માટે પોતે તો ચરણાનુયોગ અનુસાર પ્રવર્તે અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય છે. જેમ પોતે કર્મનો ઉપસમાદિ કરવા ઈચ્છે તો કેવી રીતે થાય, પરમાણુ અંતે જોઈ શકતો નથી. ચાલો પ્રથમ ઉપશમ સમય દર્શન પ્રગટ થશે તો મારે કર્મના પરમાણુનો ઉપશમ કરવો છે. કેવી રીતે કરવું, ન થાય કર્ણાનુયોગ પ્રમાણે તો પુરુષાર્થ ન થાય, પણ દ્રવ્યાનુયોગ પ્રમાણે જે પ્રમાણે પાત્રતાથી દર્શન મોહનો ભાગ ઘટતો જાય એ પ્રમાણે પ્રવૃત્તિ કરે બુદ્ધિગમ્ય, તો એ કર્મનો ઉપશમ સ્વયં થાય અને એને ઉપશમ સમય દર્શન પ્રગટ થાય. બરાબર છે, પણ છતાં ક્યાંક ક્યાંક એનું પ્રયોજન છે. એટલા દ્રવ્યાનું યુગને ન સમજે. જુઓ, એક માણસ કોઈ જ્ઞાનીનો વિરોધ કરે છે. આપણા દાખલો લઈએ, કોઈ કહેવાતા મુમુક્ષું હોય, જ્ઞાનીનો પણ વિરોધ કરે, એને ખ્યાલ ન આવે કે આ વિરોધ ન કરાય આપણાથી. શું કોઈ પોતાના ભાવને તો સમજી શકતો નથી, દ્રવ્યાનું યોગ અનુસાર એના પરિણામ કેવા ખરાબ ક્યાં થાય છે એને પકડી નથી શકતો, તો એને કર્ણનો યોગ કહેવાય. આ બહુ આકરા કર્મ બંધા છે, આ નરક નિગોદનામાં ફળ આવે. કર્મનો સમજે તો કર્મના ફળ બતાવવા પડે એને, એ વધારે સ્થૂળ છે. કર્મ તો એથી સૂક્ષ્મ છે, બહુ આકરા કર્મ બંધા છે. એમાં એનું સમજે તો એનું ફળ બતાવે નરકની કોઈ. એમ ક્યાંક ક્યાંક પણ કોઈ કોઈ જીવોને, કોઈ યોગ્યતાવાળા જીવોને સમજાવવા એની પણ જરૂર પડે છે, કેમ છે. એટલે નિરૂપણ જે આવ્યું છે એમાં જ્યાં પોતાને પ્રયોજન હોય એટલું પકડવું, પોતાને પ્રયોજન હોય એ વાત છોડી દેવી, એટલું તારવતા આવડવું જોઈએ. મિત્ર અપ્રયોજનભૂત વિષયમાં ફસાઈ જાય છે. માટે પોતે ચરણાનુયોગ અનુસાર પ્રવર્તે અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય. જેમ પોતાને કર્મનો ઉપસમાદિ કરવા ઈચ્છે તો કેવી રીતે થાય, પણ બુદ્ધિપૂર્વક પોતે તો તત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરે, તત્વ નિર્ણય કરે, તેનાથી ઉપસમાદિ સમ્યક પ્રસહ સ્વયં જ થાય છે. ઉદ્યમ તો બુદ્ધિપૂર્વક કરવાનો છે, કર્ણાનુયોગ અનુસાર પુરુષાર્થ ન કરાય. હા, એટલે મુમુક્ષુને એમ કે કરવું શું, મુમુક્ષુને શું કરવું, કે એને તત્વજ્ઞાનનો અભ્યાસ કરી દર્શન મોહને મંદ કરવો, મંદ કરતા કરતા એટલો મંદ થાય કે દબાઈ જાય, ઉપશમ થઈ જાય, તો એને ઉપશમ સમ્યક દર્શન પ્રગટે એમ કેમ. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એક અંતર મુહૂર્તમાં 11મા ગુણ સ્થાનથી પડી ક્રમથી મિથ્યા દ્રષ્ટિથી વળી પાછો ચડીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. અંતર્મૂર્તમાં આ બધું થાય, 11મા પડે મિથ્યા દ્રષ્ટિ થાય, સંકિત થાય, પાછું કેવળ જ્ઞાન થઈ જાય. અંતર્મૂર્તમાં ને અંતર્મૂર્તમાં આ બધું થાય, ઠીક દીર્ઘ અંતર્મૂર્તમાં. લઘુ અંતર્મૂર્તમાં ન થાય, દીર્ઘ અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન સુધીની વાત છે ને. હવે એવા સંયુક્તવાદી સૂક્ષ્મવાદી સૂક્ષ્મ ભાવ બુદ્ધિગોચર તો થતા નથી. એક અંતર મુહૂર્તમાં આટલા બધા પરિણામ થાય, 11 માંથી પડવાના, મિથ્યાત્ના, પાછા સંકેતના, પાછા કેવળ જ્ઞાનના, એક સદમસ્ત જીવનું કામ નથી પકડી શકે એને. માટે તેને કર્ણાનુયોગ અનુસાર જેમ છે તેમ જાણી લે, જાણી તો લે, પરંતુ પ્રવર્તિતો બુદ્ધિગોચર જેમ ભલું થાય તેમ કરે. પ્રવૃત્તિને આચરણ જે કરવું છે, પુરુષાર્થ કરવો છે, એ બુદ્ધિગોચર કરાય છે. એ કર્ણાનુયોગ અનુસાર કોઈને પુરુષાર્થ ચાલે નહીં. એવી વાતો કરે છે. એક કર્ણાનુયોગમાં કેટલા કેટલા પ્રકારે વ્યાખ્યાન એટલે કે કથનો આવ્યા છે, અને ક્યાં કેવી રીતે સમજવું, અને કેવી રીતે કર્ણાનુયોગ વાંચવો, શું, અને બીજાનું યોગના બીજી અંદર સાથે વાતો આવતી હોય તો કેવી રીતે આવે, સરવાળે પુરુષાર્થનું પ્રયોજન કેવી રીતે છે કે નથી, આ બધી વાતોનો સરવાળો મારતા આવડવો, કોઓર્ડિનેશન ફાવવું જોઈએ. નહીંતર કર્ણાનુયોગના શાસ્ત્રમાં છે અને ગડબડ મોટી થઈ જાય, જાણપણાનો અહંભાવ થઈ જાય. કેમકે એવું જાણપણું કર્ણાનુયોગનું બહુ ઓછા જીવોમાં હોય છે. લગભગ અત્યારે કર્ણાનુયોગના અભ્યાસી વિદ્વાનો જે મળે છે ક્યારેક ક્યારેક તો એ લાગે છે કે આ લોકો બિચારા ખોટી રીતે સમયને શક્તિ ખર્ચી નાખે છે, એવી પકડમાં આવી જાય. એને અધ્યાત્મની વાત જ બેસે ને, એવી પરિસ્થિતિ ઊભી થાય કે અધ્યાત્મની વાત એને ન બેસે, દ્રવ્યનો યોગ જલ્દી ન બેસે. એટલે ધ્યાન રાખીને વાંચવું, અથવા જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના આશ્રયે વાંચવું. એમને સીધો અભ્યાસ કર્ણાનો યોગનો કરવા યોગ્ય વાંચવું, ન વાંચવું એ સવાલ નથી, પણ પોતાની શક્તિ, યોગ્યતા, સંયોગ એ બધું જોઈને વાંચવું જોઈએ.
ભગવાન જય પરમ કૃપાણી કાન ગુરુદેવ.